આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે આ સપ્તાહના સમાચાર. ગૃહપ્રધાન અમિત શાહ સહિત કુલ 4 કેન્દ્રીય મંત્રી સાથે 226 ઉમેદવારોનું ભવિષ્ય ઠેરવનારી ગુજરાતની 25 લોકસભા બેઠકો માટેનું મતદાન મંગળવારે પાર પડ્યું છે. આ સાથે સમગ્ર દેશમાં જોઈએ તો અત્યાર સુધીના 3 તબક્કામાં લોકસભાની અડધા ઉપરાંતની બેઠકો માટે મતદાન થઈ ચૂક્યું છે. મંગળવારે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, બિહાર, કર્ણાટક તથા પશ્ચિમ બંગાળની મળીને કુલ 3 મતદાર સંઘમાં ચૂંટણી યોજાઈ હતી. આસામની બેઠકોને બાદ કરીએ તો બીજા લગભગ તમામ મતદાર સંઘોમાં 2014 અને 2019ની લોકસભા ચૂંટણી કરતાં ઓછું વોટિંગ થયું છે. પહેલા વાત ગુજરાતની કરીએ. સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા બાદ રાજ્યની બાકીની 25 બેઠકો પર 58% જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે. વલસાડ, ભરૂચ, તાપી તથા સાબરકાંઠા અને બનાસકાંઠામાં રાજ્યના સરેરાશ કરતાં વધુ મતદાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ આ તમામ બેઠકો પર 60-62% કે એનાથી પણ વધારે વોટિંગ થયું છે. જ્યારે અમદાવાદ, પોરબંદર, ભાવનગર, જામનગર, અમરેલી, કચ્છ તથા દ્વારકામાં પ્રાથમિક અંદાજ પ્રમાણે 55%થી પણ ઓછા મત પડ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહના મતવિસ્તાર ગાંધીનગરમાં 60%થી વધારે વોટિંગ નોંધાયું છે. તો ભાજપ સામે ક્ષત્રિય આંદોલનના એપી સેન્ટર રહેલા રાજકોટમાં પણ મતદાનની ટકાવારી આટલી જ હોવાનો અંદાજ છે. શ્રોતા મિત્રોને ખ્યાલ હશે જ કે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી ચૂંટણી લડી રહ્યા છે અને એક પ્રચાર સભામાં એમણે દેશી રજવાડા વિશે કરેલા નિવેદનને કારણે જ ક્ષત્રિય સમાજ એમની સામે પડ્યો છે. અમિત શાહ તથા રૂપાલા ઉપરાંત કેન્દ્રીય પ્રધાનો મનસુખ માંડવિયા અને દેવુસિંહ ચૌહાણનું ભવિષ્ય પણ મંગળવારની ચૂંટણીમાં સીલ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કેન્દ્રમાં વોટિંગ કરવા સોમવારે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. મંગળવારે અહીં વોટિંગ કરી એ મધ્યપ્રદેશ એક ચૂંટણી સભા સંબોધવા નીકળી ગયા હતા. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની ચૂંટણી સાથે જ વિધાનસભાની 5 બેઠક માટે પણ મંગળવારે મતદાન યોજવામાં આવ્યું હતું. એ 5 મતદાર સંઘ માટેના પરિણામ પણ 4 જૂને જાહેર થશે. મંગળવારે સાંજે ગુજરાતમાં મતદાન પૂરું થયા પછી ભાજપની સામે મેદાને પડેલા ક્ષત્રિય સમાજના આગેવાનોએ એવો દાવો કર્યો હતો કે રાજપૂતો સામેના રૂપાલાના બખાળાને કારણે ભાજપ ગુજરાતમાં ઓછામાં ઓછી 7 બેઠક ગુમાવશે. જોકે ભાજપના પ્રવક્તાએ છેલ્લી 2 ચૂંટણીની જેમ જ આ વખતે પણ રાજ્યની તમામ બેઠક પર કેસરીઓ લહેરાશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મંગળવારે મહારાષ્ટ્રમાં અતિ પ્રતિષ્ઠિત બનેલી બારામતી બેઠક માટે પણ મતદાન પાર પડ્યું. વરિષ્ઠ રાજકીય નેતા શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળે સામે અહીં પવાર પરિવારના જ વહુ સુનેત્રા પવાર વચ્ચે ટક્કર હતી. નણંદ ભોજાઈના ચૂંટણી જંગે આખા દેશનું ધ્યાન દોર્યું હતું. બારામતી સહિત મહારાષ્ટ્રની 11 બેઠકો માટે મંગળવારે વોટિંગ થયું, જેમાં સોલાપુરનો પણ સમાવેશ હતો. આ બેઠક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેના પુત્રી પ્રણોતી લડી રહ્યા છે. મહારાષ્ટ્રના 2 રાજવી પરિવારના વારસો પણ આ ચૂંટણી મેદાનમાં હતા. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલે ભાજપ તરફથી સાતારા બેઠકના ઉમેદવાર છે, તો કોલ્હાપુરમાં રાજઘરાના શાહુ છત્રપતિ કોંગ્રેસ વતી લડી રહ્યા છે. લોકસભા ચૂંટણી માટે હવે પછીના એટલે કે 4 તબક્કાનું મતદાન આવતા સોમવાર 13 મેએ થવાનું છે. દરમિયાન ભારે સસ્પેન્સના અંતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશના રાયબરેલી મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ઉત્તરપ્રદેશના જ અમેઠીથી અત્યાર સુધી ચૂંટણી લડતા હતા, પરંતુ છેલ્લી ચૂંટણીમાં અમેઠીમાં એમનો ભાજપના સ્મૃતિ ઈરાની સામે પરાજય થયો હતો, એટલે આ વખતે એમણે રાયબરેલીથી ઝંપલાવવાનું પસંદ કર્યું છે, જ્યાંથી છેલ્લી 4 ચૂંટણી એમના માતા સોનિયા ગાંધી જીત્યા હતા. સોનિયા હવે રાજ્યસભાના સભ્ય બન્યા છે. રાહુલ એમ તો કેરળના વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડ્યા છે. વાયનાડ બેઠક માટે મતદાન એપ્રિલ મહિનામાં થઈ ગયું છે, જ્યારે રાયબરેલીમાં વોટિંગ હજી હવે થવાનું છે. ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડ્રાએ અમેઠી અથવા રાયબરેલીથી ચૂંટણી લડવાની ઈચ્છા જાહેરમાં વ્યક્ત કરી હતી, પરંતુ ગાંધી પરિવારે દેખીતી રીતે જ એમને ઉમેદવારી આપવાનું ટાળ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર મુસ્લિમ મતદારોને રીઝવવા માટે અનામતનું રાજકારણ રમવાનો આક્ષેપ ફરી દોહરાવ્યો છે. મંગળવારે મધ્યપ્રદેશ અને ત્યારબાદ મહારાષ્ટ્રની પ્રચાર સભાઓમાં મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી માટેની અનામત બેઠકો મુસ્લિમ લઘુમતીને ફાળવી દેવાની તજવીજમાં છે. બાકી હતું તે બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવે એવું નિવેદન કર્યું છે કે મુસ્લિમોને પૂરેપૂરું અનામત મળવું જ જોઈએ. લાલુ પ્રસાદના વિધાન પછી ભાજપના નેતાઓ કોંગ્રેસ અને એના સાથી પક્ષોના સંગઠન પર તૂટી પડ્યા હતા. હજી રવિવારે જ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે 2008માં મુંબઈ પરના આતંકી હુમલા દરમિયાન હેમંત કરકરે નામના પોલીસ અધિકારીની હત્યા પાકિસ્તાની ત્રાસવાદી અજમલ કાસબે નહોતી કરી, પરંતુ એક ભાજપ તરફી પોલીસ અધિકારીએ કરી હતી. મહારાષ્ટ્રનો અખત્યાર સંભાળતા કોંગ્રેસના મહાસચિવ રમેશ ચેન્નીથલ્લાએ જો કે વિજય વડેટ્ટીવારના વિવાદાસ્પદ નિવેદનને સમર્થન આપવાનું ટાળ્યું હતું. ચૂંટણીના માહોલમાં ઓર એક સમાચાર ઝારખંડની રાજધાની રાંચીથી આવ્યા છે. ઝારખંડના ગ્રામીણ વિકાસ ખાતાના પ્રધાન આલમગીર આલમના પર્સનલ સેક્રેટરીના એક નોકરના ઘરમાંથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ રવિવારે 30 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ કબજે કરી હતી. ઝારખંડમાં આવતા સપ્તાહે મતદાન થવાનું છે અને આ રકમ એ દરમિયાન ઉપયોગમાં લેવાની હતી એવો આક્ષેપ ભાજપના સ્થાનિક આગેવાનોએ કર્યો છે.
શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.